ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राजा जैन धर्मोस्तु मंगलं अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुर्वे नमः। महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहुन्दे तत्वलोचननायकं प्रभुतत्वलोचननायकं।
श्रीमद् राजचंद्र वचनामृत आँख 224 मुंबई फागणवर बीज 1947। योग वासिष्ठ वैराग्य उपशम आदिना उपदेश सहितना शास्त्रों छे ते वाँचवानों जितलो विशेष परिचय थाय तेटलो करवो घटित योग्य छे। अमुक क्रिया प्रवर्तन विषय जे लक्ष्य रहे छे ते लक्ष्यनु विशेष करी समाधान जणावा संबंधीनी भूमिका में हाल अमारी स्थिति नथी। पत्रनो संदर्भ कोने लख्यो छे ते उपलब्ध नथी, परंतु कृपाळुदेव ने खंभातना मुमुक्षुओ साथेनो परिचय घणो थयो छे। अने खंभातना मुमुक्षुओ धर्मनी प्राप्ति माटे परमार्थनी प्राप्ति माटे कृपाळुदेवनो पत्र संपर्क वारंवार करे छे। एमाना कोईना पत्रनी अंदर एक विशेष वात अहीं तो आ पत्र अहीं त्रण लीटीनो छे पूरो थाय छे, पण विशेष वात में कृपाळुदेवे लख्युं छे कि योग वासिष्ठ ए वैराग्य उपशम आदिना उपदेश सहितना शास्त्रो छे ते वाँचवानो जेटलो विशेष परिचय थाय तेटलो करवो घटित योग्य छे। महर्षि वशिष्ठनु लखेलू योग वासिष्ठ छे, अने ए योग वासिष्ठमां मुमुक्षु प्रकरण छे, अने समग्र ग्रंथ वैराग्य अने उपशम जीवने थाय एवा उद्देश्यथी अने खूब उत्कृष्ट रीते लखायेलो छे। कृपाळुदेवे वारंवार एमना पत्रों में अने एमना बोध में एक बात पर बहु भार आप्यो छे कि जीवने ज्यां सुधी उपशम वैराग्यना भाव न थाय त्यां सुधी शास्त्र संबंधी बोध एनु कई विशेष परिणमन थाय नहीं। ए लोकसंज्ञा में चालियो जशे, ओगसंज्ञा में चालियो जशे, गतानुगतिक में चालशे। कोई आ अग्र बंधायो ई छूटीने बीजो बंधायो, ज्यां सुधी जीव में भव निवेओ मग्गा भवनो निर्वेग न जागे સંસાર તરફનો નિર્વેદ ન જાગે એટલે સંસાર તરફની રુચિ જીવની મંદ ન થાય, વિષય કસાય એ મંદતાને ન પામે, અંતરમાં વૈરાગ્યની વૃત્તિ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી આ જીવને બોધની વાતો ઊંચી ઊંચી ગમે તેટલી સારી લાગે, બુદ્ધિની દ્રષ્ટિએ સારી લાગે, વિચારમાં લાગે, આત્મસંતોષ થાય, પણ એ આત્મસંતોષ આત્મભ્રાંતિમાં જ પરિણમે, આત્મસાક્ષાત્કારમાં એની ગતિ ન થાય. એટલે વારંવાર એમણે મુનિશ્રી ઉપર પણ એટલું લખ્યું છે કે ભાઈ જ્યારે જ્યારે તમે પહેલાં જીવને ઉપશમ અને વૈરાગ્ય એ જેમ વૃદ્ધિ થાય તેમ પ્રયત્ન કરો, અને આત્માના વિકાસનો ક્રમ પણ આ જ છે જે હમણાં સવારે આપણે આઠ દ્રષ્ટિની સજ્જાઈ ચાલે છે, તો એની અંદર આત્મવિકાસના ક્રમની અંદર આ વાત મૂકી છે કે સર્વપ્રથમ જીવને સંસાર પ્રત્યેની જે રુચિ છે એ મંદ થવી જોઈએ. સંસાર કારાગ્રહ સમાન ભાષે, સંસારના સંગ પ્રસંગમાં એને રસ નહીં પરંતુ બંધનના ભાવ થાય, અને બંધનમાંથી છૂટવાનો ભાવ થાય. આવો ભાવ થયે જીવની અંદર પહેલાં વહેલી તથા ભવિતવ્યતાની યોગ્યતાનો વિકાસ થાય છે. એટલે અહીંયા પણ એ કહે છે કે ધર્મ જોઈએ છે, ધર્મ પામીએ, પણ એની ભૂમિકા છે વૈરાગ્ય અને ઉપશમ. તો સર્વપ્રથમ તો એવો બોધ, એવા શાસ્ત્રો, એવી વિચારણા કરવી ઘટે કે જેનાથી સંસાર પ્રત્યેનો આ જીવનો જે રસ છે એ કંઈક મંદપણાને પામે. સંસાર તરફના સંગ પ્રસંગની રુચિ કંઈક હળવી થાય, અને એને જે રાગ દ્વેષ છે રંગે માચીને જે રહે છે એના તરફ થોડી એને મૂંઝવણ થાય. એટલે કહ્યું છે કે એટલો પરિચય થાય તે કરવો જેટલો વિશેષ પરિચય થાય, આ શાસ્ત્રનો જેટલો વિશેષ પરિચય થાય તેટલો કરવો ઘટિત અને યોગ્ય છે, કરવો જ જોઈએ. આજે મુશ્કેલી એ છે કે જૈન દર્શનની અંદર જેટલા જેટલા આપણા મત સંપ્રદાયો વગેરે બધા છે એ બધાની અંદર એટલી બધી તત્વની પ્રધાનતા, અને કેટલાક લોકો તો જેમ તત્વ ઊંચું એમ અમે ઘણા ઊંચા, આવા બ્રહ્મા જ ભૂમિકા નથી. જીવની અંદર વૈરાગ્યની ભૂમિકા નથી, મોહની મંદતા નથી, જે મોહના આવરણે કરીને જીવ અનંત પ્રકારના કર્મો બાંધી રહ્યો છે એના તરફ લક્ષ્ય જ નથી. કેવળ ઊંચી ઊંચી શાબ્દિક અને કોરી વાતો, જેને કૃપાળુ દેવે કહ્યું કે હૈયું ભીનું ન થાય, ભાવમાં આર્દ્રતા ન આવે, સંસાર પ્રત્યેની જીવની અંદર ઉદ્વેગ ન થાય, નિર્વેદ ન જાગે, અને વાતો ઊંચી કરીએ એનો કંઈ મતલબ ખરો? અને એને કારણે આખો વિતરાગતાના માર્ગની અંદર વિતરાગતા નિર્માણ થતી નથી. તત્વજ્ઞાનની ઊંચાઈ ઘણી ઘણી પણ વિતરાગતા નથી. આત્મસિદ્ધિમાં આ ભૂમિકા બહુ સ્પષ્ટ કરી છે. ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ન તેની જ્ઞાન. સમજી લેવું જોઈએ કે જ્યાં સુધી જીવમાં ત્યાગ વિરાગ, અને ત્યાગ વિરાગ થવા માટે આ ઉપશમ અને વૈરાગ્ય સંસાર તરફ ઉત્પન્ન કરે એવી વાતો, એવો ઉપદેશ બોધ, અને એમાં યોગ વાસિષ્ઠ નામનું એક શાસ્ત્ર છે. અન્યએ કહ્યું છે એટલે મિથ્યાત્વ, આવું વિતરાગે તો ક્યાંય કીધું નથી, પણ આ પંડિતો પોતાની ભાષામાં કરે કે આ બધું મિથ્યાત્વના શાસ્ત્રો છે. આપણા ચાર પાંચ શાસ્ત્ર સિવાય દુનિયાભરનું જ્ઞાન બધું મિથ્યાત્વ. આવી અનેક પ્રકારની જડબુદ્ધિ જીવની અંદર એવી બેસી ગઈ છે કે આગ્રહમાંથી બહાર નીકળતો નથી. અહીંયા કૃપાળુદેવે કહ્યું કે જેટલો પરિચય થાય એટલો કરો. અમુક ક્રિયા પ્રવર્તનને વિશે જે લક્ષ્ય રહે છે તે લક્ષ્યનું વિશેષ કરી સમાધાન જણાવવા સંબંધીની ભૂમિકામાં હાલ અમારી સ્થિતિ નથી, અને જે ક્રિયાની અંદર વિધિ વિધાનની અંદર ક્રિયાકાંડ કર્મકાંડ એટલો બધો ધર્મનું સ્વરૂપ બાહ્ય એટલું બધું મૂકી દીધું છે કે જીવ બહિર્મુખ થયો છે, અંતર્મુખ થતો જ નથી. વૈરાગ્ય વિના જીવ અંતર્મુખ ન થાય. બહિર્મુખ જીવ છે એનું લક્ષણ જે કે બધું બહારનું ગમે, એમને એમ જ થાય કે વી મસ્ટ ઓક્યુપાય અવર સેલ્ફ વિથ એક્સટર્નલ સર્કમસ્ટન્સીસ. જેટલું બહારનું કંઈક ઓછું હોય તો એમ થાય કે શું કરવું, સાવ નવરા હતા, કાંઈ કામ નહોતું. કાર્યક્રમોની ધર્માળ આપો, સવારથી સાંજ સુધી એમ જેને કહીએ કે અવિરતપણે બહાર એને ઓક્યુપાય કરે એવું બધું કરો. એ કે છે એનું જે તમને એ બાહ્ય ક્રિયા પ્રવર્તન વિશે જે લક્ષ્ય છે એ લક્ષ્યનું વિશેષ કરીને સમાધાન આપવું છે, પણ એ ભૂમિકામાં અમે અત્યારે નથી, એટલે સમય આવે ત્યારે અમે તમને એ જણાવીશું. અને એ વાત બીજા મુમુક્ષુઓના પત્રમાં કૃપાળુ દેવે જણાવીશું. પત્રાંક 224 પૂરો થાય છે. પત્રાંક 225 મુંબઈ, ફાગણ 3 શનિવાર 1947. સુગ્નભાઈ, ભાઈ ત્રિભુવનનો એક પ્રશ્ન ઉત્તર આપવા યોગ્ય છે, તદાપી હાલ કોઈ ઉદયકાળ એવી જાતનો વર્તે છે કે એમ કરવામાં નિરુપાયતા રહી છે તે માટે ક્ષમા ઈચ્છું છું. ભાઈ ત્રિભુવનના પિતાજીને મારા યથાયોગ્યપૂર્વક કહેશો કે તમારા સમાગમમાં રાજીપો છે, પણ કેટલીક એવી નિરુપાયતા છે કે તે નિરુપાયતા ભોગવી લીધા વિના બીજા પ્રાણીને પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી, અને તે માટે દિનભાવથી તમારી ક્ષમા ઈચ્છી છે. યોગ વાસિષ્ઠથી વૃત્તિ ઉપસમ રહેતી હોય તો વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી. વધારે ઉદયકાળ વીતીએ, ઉદયકાળ સુધી અધિક કંઈ નહીં થઈ શકે. 225નો પત્ર પૂજ્ય અંબાલાલભાઈ ઉપર લખ્યો છે. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, છોટાલાલભાઈ આ બધા ખંભાતના મુમુક્ષુઓ છે, અને કૃપાળુ દેવનું એમને ઓળખાણ થયું છે કે ધર્મની પ્રાપ્તિ જેમની પાસેથી થાય એવો આ ધર્મપુરુષ છે. ધર્મપુરુષ તરીકેની ઓળખાણ છે કે વિતરાગનો ધર્મ, આત્માનો ધર્મ જો મેળવવો હોય તો આ પુરુષ આપણને આપી શકે એમ છે. ગૃહસ્થ વેશમાં છે, વેપારી કાર્યની અંદર પ્રવર્તન છે, અને છતાં જેમને મુમુક્ષુ જીવ છે એ એમની આંતરિક દશાને ઓળખી લે છે કે સંસારમાં હોવા છતાં સંસારમાં ન, સંસાર જેનામાં નથી એવો કોઈ આ પુરુષ છે. જળ કમળવત અલિપ્ત જેની દશા છે એટલે એમની પાસેથી જરૂર આપણને ધર્મની પ્રાપ્તિ થશે. એટલે એ પત્ર વ્યવહાર ચાલે છે, પ્રત્યક્ષ સમાગમ તો શક્ય બનતો નથી. એટલે કે છે ત્રિભુવનનો પ્રશ્ન પણ ઉત્તર આપવા યોગ્ય છે, પણ ઉદયકાળ એવી જાતનો જ અર્થે છે કે એમ કરવામાં નિરુપાયતા રહી છે. એના પત્રોનો ઉત્તર આપી શકવામાં અમારી નિરુપાયતા છે, કારણ ઉદય છે. ઉદયકાળ એવો છે કે અમે એ પત્રનો પ્રશ્નનો ઉત્તર આપી શકીશું નહીં. અને એમને અમારા યથાયોગ્યપૂર્વક કહેજો કે તમારા સમાગમમાં રાજીપો છે, તમે મળો, તમે આવો. આ બધા ખંભાતના મુમુક્ષો લખતા કૃપાળુ દેવને, તમે કહો ત્યારે મુંબઈ આવીએ. જો સમાગમ મળે તો, અને જ્યારે આવવાની આજ્ઞા મળતી નથી ત્યારે મુમુક્ષોને વિકલ્પ પણ થાય કે શું અમારો સમાગમ આ પુરુષને નહીં પસંદ પડતો હોય. તો જવાબ લખ્યો છે કે તમારા સમાગમમાં રાજીપો છે. મુમુક્ષુઓ મળે, ધર્મવાર્તા થાય, અને પરમાર્થના ઈચ્છક એવા જિજ્ઞાસુઓનો સત્સંગ, એમાં અમારો રાજીપો છે. પરંતુ કેટલીક એવી નિરુપાયતા છે, અને એ નિરુપાયતા ભોગવી લીધા વિના બીજા પ્રાણીને પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી. આજે અમે તમને પરમાર્થ સ્પષ્ટતાથી કહી શકીએ એવી દશા નથી. અને એ દશા વિના જીવને અંદેશો આવી જાય. આત્મનો વિચાર જીલવા માટે થઈને જેની પાસેથી એ વિચાર લેવો છે એની અમુક બાહ્ય દશાનું જો ઓળખાણ ન હોય જીવને તો અંદેશામાં પડે, જીવ મૂંઝવણમાં પડી જાય અને કદાચ એને માર્ગની પ્રાપ્તિ પણ ન થાય, અવરોધ આવી જાય. એટલે કહે છે કે એવી સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી. એક જગ્યાએ એમને લખ્યું છે કે બાહ્ય રીતે આવા વ્યવહારના ઉદયમાં રહેવું અને અંતરંગની અંદર નિર્ગ્રંથ જેવી દશા, આ બેનો મેળ નથી પડતો. એ અમે સમજીએ છીએ પણ જગતના જીવોને કેવી રીતે સમજાવવું? અને તે સમયે વિતરાગ જેવો ઉપદેશ અમે કરીએ તો એ વાત બંધ બેસતી થતી નથી, વિરોધ આવે છે. બોધને દશા સાથે સંબંધ છે. અહીંયા કૃપાળુદેવ બહુ મહત્વનું રહસ્ય આપે છે કે બોધ ગમે તેટલો ઊંચો હોય પણ એને સંબંધ શેની સાથે છે? બોધ આપનારની દશા સાથે છે. જેટલો જેટલા જીવ જે શબ્દ સાંભળે છે, બોધ સાંભળે છે, વિચાર સાંભળે છે, તત્વ સાંભળે છે, એની સાથોસાથ એનો કેનાર જે છે એની પરિણતિની સાથે એ એનો સુમેળ કરે છે અંદરથી. નાનું બાળક પણ કરતું હોય આપણને ખબર નથી. આ કંઈ આધ્યાત્મમાં છે એવું નહીં, સંસારમાં અને વ્યવહારમાં પણ આ જ વસ્તુ છે કે કોઈ પણ જીવ બીજા જીવને જ્યારે ઉપદેશ આપે, બાળકને શિક્ષક જ્યારે કંઈ કહે, એના મા બાપ કંઈ કહે, એના ભાઈઓ વડે વડીલો કંઈ કહે, ત્યારે બાળક માત્ર શબ્દ નથી સાંભળતો, એ શબ્દ સાથે એ સંધિ કરે છે કેનારના દશાની. કેનારના દશાની સંધિ કરે છે એને એ સંધિ કરીને, એટલે એની વાત અહીંયા પરિણામ પામતી નથી. હા, એ પોતાની અવસ્થાને કારણે સામો પ્રતિકાર ન કરે અથવા કહે નહીં, પણ એનો મતલબ એ નહીં કે આપણે જે કંઈ આડી અવડી શિખામણ આપીએ એ સ્વીકારે. એનામાં એક બળવો થાય છે કે આ વાત કરે છે ખરેખર સમજે છે, તો એ સમજતા હોય તો એ તો એ જ કરે છે, તો મને શું કામ કહે છે? રામકૃષ્ણ પરમહંસ પાસે પેલી બાઈ આવે છે નાના બાળકને લઈને, નમસ્કાર વિધિ વગેરે કર્યા પછી કહે છે કે ગુરુદેવ, આ બાળકને કંઈક તમે કહો ને તો માનશે, અમારું તો માનતો નથી. શું છે? એને એટલી બધો રોગ છે, ડૉક્ટરે એને મીઠાઈ ખાવાની ના પાડી છે પણ માનતો નથી. હવે તમે કંઈક કહો તો માનશે, તો એની તબિયત કંઈક સારી થાય, દવાનો કંઈક અસર થાય. એટલે રામકૃષ્ણ પરમહંસે એમ કીધું કે ભાઈ, આ તારા બાળકને અત્યારે લઈ જા, 15 દિવસ પછી આવજે. 15 દિવસ પછી એ ફરીથી જાય છે અને બાળકની પાસે બેઠી કે જો બેટા, મીઠાઈ મત ખાના, ગુડ નહીં ખાના, ઠીક નહીં, અચ્છા નહીં. અને ઓલો છોકરો તો માની ગયો અને છોકરાએ તો બંધ કર્યું. જે ઘરના લોકોના પ્રયત્ન કેટલાય વખતથી હતા, જે પરિણામ નહોતા આપતા, એ રામકૃષ્ણ પરમહંસે કહ્યા પછી તો એક ચમત્કાર થઈ ગયો. પણ બીજો ચમત્કાર બાઈને થયો કે આ શું થયું કે અમે આ જ કહેતા હતા ને એણે કંઈ બીજું કંઈ મંત્ર ન આપ્યો. એણે એમ જ કીધું કે બેટા ખાઈશમાં, તો હું એ વાલથી જ કહેતી હતી કે બેટા ખાઈશમાં. પણ આપણે અડદિયાને પેંડાના ડબરા ખોલી ખોલીને ખાતા જાય, ડબકા ભરતા જાય અને પછી છોકરાને કહેતા જાય ખામાં ખામાં શરદી થઈ છે, શરદી થઈ છે, પણ તારા મોઢામાં પેંડો છે અને છોકરાને શરદી થઈ છે, શરદી થઈ છે, નાક તો હેલું જાય છે, ખબર તો પડતી નથી. ઉપદેશ દેવો છે. બાઈએ રામકૃષ્ણને પૂછ્યું કે એવું શું અને આવું કેવું? તો 15 દિવસ પહેલાં કહેવામાં શું વાંધો? આ 15 દિવસમાં તો કેટલું ખાઈ ગયો, આની તબિયત કેટલી બધી બગડી ગઈ, તમે બધા ખરા છો સંતો બધા, જો તમારે એને કહેવું તો 15 દિવસ પહેલાં કહેવું હતું, 15 દિવસમાં તો આને દાંત વાળ્યો છે મીઠાઈ ખાવામાં. બાઈ, મને મીઠાઈ ઉપર રસ હતો, અને મારે બાળકને મીઠાઈ ખાવાની ના પાડવી તો મારા વચનમાં એ શ્રદ્ધાનું જોર આવતું નહોતું. તો 15 દિવસ ત્યાં મેં બંધ કર્યું, પછી તારા બાળકને આ કીધું. આ ક્રમ છે. શબ્દ નથી જાતા, શબ્દની પાછળ કેનાર જે છે. શબ્દો તો બોલાય છે, શબ્દ જડ છે, પણ બોલનાર ચેતન છે. ચેતનના અભાવમાં ચેતનનો સદભાવ નથી અને શબ્દ બોલાય. આ વાત બધી કરે ભાષા જડ છે, વાણી જડ છે, શબ્દ જડ છે. અરે આમ જડ અને ચેતન ન સમજાવાય. તમે ચેતન નથી અને શબ્દ બતાવી દો, ચાલો બોલી દો કોઈ પણ. તો ચેતનના અભાવમાં શબ્દની ઉત્પત્તિ નથી, ભલે શબ્દ વાણી પોતે જડ છે. ભાષા વર્ગણાના એ પૂદગલ જ છે, પણ એ પૂદગલ ભાષાપણાને પામે, વાણીપણે પામે, શબ્દપણે પામે, એ કેના થકી? એમાં સદભાવ કોનો? ચેતનનો, આત્માનો. આત્માના અભાવની અંદર ભાષા વર્ગણાના પૂદગલ પરમાણુઓ શબ્દપણાને પામી શકે નહીં. આજ સુધીનો ઇતિહાસ જુઓ ને, જે હોય જુએ બતાવે, શક્યતા નથી. તો જ્યારે એ કહેનાર ચેતન છે તો એના ભાવ એમાં ભળે છે, શબ્દમાં. શબ્દમાં કહેનાર ચેતનના ભાવની ધારા એ ભાવથી ભિંજિત હોય છે, એટલી અસર કરે છે. કોઈના શબ્દો આપણને આકરા બાણ જેવા લાગે છે, ખૂંચે છે અંતરમાં. તો એવા શબ્દ કદાચ બીજાએ પણ કીધા હોય. કોઈ કહે કે તમે તો અક્કલ વિનાના છો, અને આપણા ઘરમાં આપણી માય કહે કે તું સમજતો જ નથી, હાવ અક્કલ વિનાનો છો. હવે આપણે 60 વર્ષ આવડી તો એ માં કહે છે ત્યારે આપણે સમજીએ કે માં કહે છે વાત હતી. વ્યવહારમાં કાંઈ સમજતો જ નથી કે એ સમજતો નથી. એ શબ્દ ઈ નહીં હોવા છતાં કિનાર માં છે, અને એ નહીં શબ્દો હોવા છતાં કિનાર બહારનો છે. રસ્તા ઉપર કોઈ કીધું કે અક્કલ વિનાના, તરત આપણે કે તું સમજશું તારા મનમાં. શબ્દની પાછળ કિનાર જે છે એની ભાવની ભિંજાસ છે. આ સમજવી પડે. કૃપાળુ દેવે આટલું બધું શબ્દનું સામર્થ્ય હોવા છતાં, આ પુરુષમાં જેટલું શબ્દનું સામર્થ્ય છે એટલો સંયમ છે. એણે જે સમયે જે કહેવું જોઈએ કહ્યું છે, એની સાથોસાથ એણે જે સમયે જે ન કહેવું જોઈએ એ ન કીધું. આ એની વિશેષતા છે કે એ ત્યારે જાણતા નથી એમ નહીં, એમને ખ્યાલ નથી એમ નહીં, પરંતુ આ કહેવા માટેની જે દશાને ઉપલબ્ધ થવું જોઈએ તે દશાને ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એ શબ્દો એના ગૂંથાતા નથી, બહાર પડતા નથી. ખૂબ મોટી વિશેષતાઓ. જ્ઞાની પુરુષના ચરિત્રના રહસ્યને આપણે સમજીએ તો પછી એનો બોલાયેલો એક એક શબ્દ એ કેવો કિંમતી છે, કેવો મૂલ્યવાન છે એ આપણને ખ્યાલ આવે. ત્યાં સુધી તો બધી આપણે જેમ સામાન્ય બધા લેખાજોખા કરીએ એમ જ્ઞાનીના બોધના લેખાજોખા કરાય. એ કહે છે કે કેટલીક નિરૂપાયતા છે, જો જાણીએ છીએ એમ નહીં, નિરૂપાયતા છે. અને એ નિરૂપાયતા ભોગવી લીધા વિના બીજા પ્રાણીને પરમાર્થ માટે સ્પષ્ટ કહી શકાય તેવી દશા નથી. એટલે સૌભાગભાઈ અને ડુંગરભાઈએ તો શરૂ કરી દીધું હતું કે પ્રભુ ઉપદેશ ધારાવા આવો, બહાર આવો, હવે બસ વિતરાગ માર્ગને તમે પ્રવર્તાવો. જ્યાં સુધી યથાયોગ્ય દશાને અમે નહીં પામીએ ત્યાં સુધી અમે માર્ગનું સ્વરૂપ પ્રકાશિત કરીશું નહીં. અને છતાં કહે છે કે ધર્મ સ્થાપવા જેટલું સામર્થ્ય અમારા વિશે વર્તે છે. એ ધર્માચાર્યોની અંદર જેટલા ગુણો હોય એથી વિશેષ પણ વર્તે છે. પણ જ્યાં સુધી યથાયોગ્ય એ અવસર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ માર્ગને પ્રકાશવો નહીં એવો અમારો નિશ્ચય છે. અને ત્યાં સુધી કે પ્રાણ છૂટી જાય તો પણ, દેહ છૂટી જાય તો પણ નહીં. આ એનો સંયમ છે. કૃપાળુ દેવનો જેટલો બોધ મહત્વનો છે એટલું એને નથી કીધું એ મહત્વનું છે. શું કહ્યું છે એ તો આપણે વાંચીએ છીએ, એ તો આપણને પત્રમાં છે. શું નથી કીધું ક્યારે એ સંદર્ભમાં છે. અને તે સમયની એની જે સ્થિતિ છે, જ્ઞાનીનો આખરે તો એનો દશા છે, એ આપણને ઉપકારી છે. જ્ઞાનીનો આપણા ઉપર ઉપકાર શેનાથી છે? એની દશાથી છે. સર્વજ્ઞ વિતરાગ પરમાત્માની જે દશા છે, એ દશા જગતના જીવો ઉપર પરમાર્થ માગે ઉપકારી છે. આ બધાએ વિતરાગની વાતો કરી હોત અને એકેય વિતરાગ ન થયા હોત અને રાજપાટ જ ભોગવતા હોત તો, કાં તો કે અમે પૂર્વજન્મનું ફળ છે, અમે ભોગવું, અમે તો રાજા થયા, ચક્રવર્તી થયા, ટેસ્ટી રહી નહીં, તમને જ્ઞાન તો આપીએ છીએ ને, બોધ તો આપીએ છીએ ને, શું વાંધો છે. કોઈએ પોતાનો સંસારની અંદરના ભોગ ઉપભોગમાં રહીને વિતરાગતાની વાત કરી નથી. આ જે ન કીધેલી વાતનો સંદેશો એ ગ્રહણ કરવો જોઈએ. યોગ વાસિષ્ઠથી વૃત્તિ ઉપશમ રહેતી હોય તો વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી, અંબાલાલને પણ કહે છે. પણ સામે શરત મૂકી છે, વૃત્તિ ઉપશમ રહેતી હોય, શાસ્ત્રો એવું વાંચવું, વાંચન એવું કરવું, ધર્મ વાંચન એવું કરવું કે જેમાં વૃત્તિઓ શાંત થાય. આખરે વાંચન શ્રવણ એનો હેતુ શું? અરે કૃપાળુ દેવે તો કહ્યું કે આખો દ્રવ્યનો યોગ એનો હેતુ શું? સમસ્ત દ્રવ્યનો યોગ તો કે સર્વભાવથી વિરામ થવું, ઉપશાંત થવું તે. અને એટલા જ માટે ઉપદેશ છાયામાં ગુરુ શિષ્યની વાત મૂકી. શિષ્યએ કહ્યું કે સાહેબ, આ 12 અંગ અને ઉપાંગ, આ દ્વાદશાંગી, આ કઠિન છે, અમારું કામ નથી. તમે તો જ્ઞાની છો, અમને કંઈક એવો સાર કયો ને, અમે કયા વાંચવાના નથી ને, વાંચીએ તો કંઈ સમજવાના નથી. ત્યારે ગુરુએ શિષ્યને કહ્યું કે લો, અમે તમને આ દ્વાદશાંગીનો સાર કહીએ છીએ કે વૃત્તિઓનો ક્ષય કરવો. લ્યો આટલું કરો, આ બધું જ જે કંઈ સાંભળવાનું છે એનું પરિણામ તો આ જ કરવાનું છે. 11 અંગ અને 12 ઉપાંગ, દ્વાદશાંગી, ગણધરોએ રચેલી, તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની દેશનાના આધાર ઉપર એનો સાર આ છે કે વૃત્તિઓને શાંત કરીએ. દ્રવ્યાનું યોગનો સાર આ છે કે સર્વભાવથી ઉપશમ થવું, શાંત થવું, વિરામ થવું. હવે આ તમારે આ યોગ વાસિષ્ઠ છે એ કહે છે વૃત્તિ ઉપશમ રહે તો એ વાંચવા સાંભળવામાં પ્રતિબંધ નથી, વધારે ઉદયકાળ વીતીએ, ઉદયકાળ સુધી અધિક કંઈ નહીં થઈ શકે. અમારો ઉદયકાળ જો પૂરો થઈ જશે તો અમે તમને જરૂર માર્ગ પ્રકાશિત કરી અને પરમાર્થ માર્ગના રહસ્યો આપીશું, પણ નહીં તો ત્યાં સુધી કંઈ બની શકે એમ નથી. પત્રાંક 226, મુંબઈ, ફાગણ 1947. સત સ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર. સુજ્ઞભાઈ છોટાલાલ. અત્ર આનંદ વૃત્તિ છે. સુજ્ઞ અંબાલાલ અને ત્રિભુવનના પત્ર મળ્યા એમ તેમને કહેશો. અવસર પ્રાપ્ત થયે યોગ્ય ઉત્તર આપી શકાય તેવું ભાઈ ત્રિભુવનનું પત્ર છે. ત્રિભુવનનું પત્ર કે છે, જરા સમય જોઈએ ત્યારે અમે એમને ઉત્તર આપી શકીએ. પણ અંબાલાલભાઈનો, ત્રિભુવનભાઈનો આ પત્ર છોટાલાલભાઈ ઉપર છે તો કે એમનું પત્ર બહુ સરસ છે, પણ એમનો અવસર પ્રાપ્ત થયે અમે એનો ઉત્તર આપી શકીએ. અને છતાંય ટૂંકની અંદર ઉલ્લેખ તો કર્યો જ છે, વાસનાના ઉપસમાર્થે તેમનું વિજ્ઞાપન છે. અને તેનો સર્વોત્તમ ઉપાય તો જ્ઞાની પુરુષનો જોગ મળવો તે છે. ત્રિભુવનનો પ્રશ્ન શું? વાસનાનું ઉપશમન કેમ થાય? સમયે સમયે આ વૃત્તિ ઉઠે છે, ઉઠતી વૃત્તિને જો ઉપશમિત ન કરી શકાય અથવા નિવર્તી ન શકાય તો એ વૃત્તિ વાસનાનું સ્વરૂપ ધારણ કરે છે, વર્ત સરી પડે છે. અજ્ઞાન ભાવની અંદર વાસનાનું ઉપશમન કષાયના આધાર વિના થઈ શકતું નથી. અને કષાય એ જ વિભાવ ભાવ છે. વિભાવ ભાવમાં ગયા વિના સાંસારિક જીવનમાં ઉઠતી વાસનાઓ એનું ઉપશમન શક્ય નથી. કૃપાળુદેવ કહે છે એનો ઉપાય છે, તેનો સર્વોત્તમ ઉપાય જ્ઞાની પુરુષનો જોગ મળવો તે છે. જો કોઈ જ્ઞાની પુરુષનો જોગ મળે તો એમની નિશ્રામાં, એમની સન્નિધિમાં, એમના સાનિધ્યની અંદર એ વાસનાનું ઉપશમન થાય. કેમ કે જ્ઞાની પુરુષનું યોગ બળ એવું પ્રભાવી હોય છે કે એના પ્રભાવ ક્ષેત્રમાં જે લોકો હોય એની અંદર પણ કોઈ પણ પ્રકારનો વિભાવ ભાવ ઉત્પન્ન થતો નથી. હિંસા વિશે આપણા આગમમાં એક શબ્દ મૂક્યો છે કે અહિંસા ક્યારે પ્રતિષ્ઠિત થાય, તો અહિંસાને પ્રાપ્ત થયેલા પુરુષના સાનિધ્યમાં જન્મજાત વેરવાળા પશુઓ હોય એ પણ પોતાનો વેરભાવ ભૂલી અને શાંત ભાવને ભજે. તો જ્યાં સંત બિરાજમાન હોય ત્યાં વાઘને બકરી સાથે પાણી પી શકે, એક જ કુંડામાં રાખવું હોય તો પી શકે. ત્યાં સર્પ અને મોર સાથે જ નાચ કરતા હોય. તો જન્મજાત જેની વેરવૃત્તિ છે, આવા ક્રોધના સંસ્કારો છે, આવું જેને જોર છે કુસંસ્કારોનું, એ પણ આવા કોઈ જ્ઞાની પુરુષના જોગમાં આવે ત્યારે એનો હિંસક ભાવ એ વિસ્મૃત થાય છે, સરી પડે છે. તો તે સમયે એના સાનિધ્યમાં આવેલ કોઈ જીવને એની અંદર કોઈ પ્રકારની વાસના રહેતી નથી. વિવેકાનંદજી પ્રવાસ કરતા કરતા રાજસ્થાનમાં જાય છે અને જોધપુર નરેશના દરબારમાં જાય છે. ત્યારે દરબારમાં મુજરાનો કાર્યક્રમ ચાલે છે, પણ સ્વામીજી આવ્યા એમ જવાબ મળ્યો ત્યાં અધિકારી આપ્યો કે ભાઈ સ્વામીજી આવ્યા છે. એટલે પેલી નર્તકી તો એકદમ એને પોતાનું નૃત્ય બંધ કર્યું અને જવાની તૈયારી કરી. જોધપુર નરેશ પણ સાવધ થઈ ગયા, પણ સ્વામીજી બાજુના રૂમમાં જઈને બેસી અને આ નર્તકીને થયું કે આ સ્વામીજીને આ હું મુજરો કરું છું એ વાત બરાબર બેસતી નથી. અને એણે ત્યારે એક ભજન ઉપાડ્યું, પ્રભુ મોહે અવગુણ ચિત્તન ધરો, સમદર્શીએ નામ તિયારો. અને એને કહ્યું કે સંતને આવી પ્રકારની, અને આના ભાવ પલટાઈ ગયા છે. સ્વામીના દર્શને ભાવ પલટાઈ ગયા. એના શબ્દોની અંદર એવી તાકાત આવી ગઈ કે સ્વામીજી ઉઠીને ત્યાં સામે આવીને બેઠા. આવી સત્પુરુષના સાનિધ્યની અંદર આવી જબરજસ્ત તાકાત હોય. એટલે આપણે ચંડકોશિકનું દ્રષ્ટાંત છે એ કોઈ ચમત્કાર લગાવવા માટે છે, એને કંઈ મૂકવામાં આવ્યું છે એમ નથી. પણ મહાવીર જેવો આવો સિદ્ધ સાધક પુરુષ પોતાની ચરમસીમાએ સાધનાની હોય અને તે સમયે એ કોઈ પણ જગ્યાએ આવે તો એ તિર્યંચનો જીવ હોય તો પણ એના હિંસક ભાવ રહી શકતા નથી. એની ક્રોધની બદલે એનામાં વાત્સલ્યની ધારા વહે, એનામાં સ્નેહની ધારા વહે, અવેરપણું આવે, જન્મજાત વેરમાંથી અવેરની ભાવના આવે. આવું સંતનું તો વાસના કોઈ પણ પ્રકારની હોય, કોઈ પણ કસાઈમાંથી નિર્મિત થયેલી હોય, ક્રોધની હોય, માનની હોય, કામની હોય, લોભની હોય, મત્સરની હોય, અનેક પ્રકારના જ્ઞાનીઓએ આવા પ્રકાર કહ્યા છે કસાયના. એમાંથી ઉત્પન્ન થતી એ વૃત્તિ વાસનામાં પરિણમી છે, સમય એની સમિત ન થઈ, તો હવે એને શાંત કરવા માટે શું કરવું? નહીં તો એ વાસનાની પૂર્તિ માટે થઈને જીવ પ્રયત્ન કરશે. તે સમયે સર્વોત્તમ ઉપાય જ્ઞાની પુરુષનો જોગ મળવો તે છે. આ સમયે જો કોઈ પુરુષનો જોગ થઈ જાય તો જીવ વાસનાના આવેગની અંદર ફસાયો છે અને તે સમયે કોઈ સત્પુરુષનો જોગ થાય તો કે વાસનાનું ઉપશમન થઈ જાય, એ જે વેગ છે એ વેગ શાંત થઈ જાય, તો જીવનું કલ્યાણ થઈ જાય. કૃપાળદેવ શબ્દપ્રયોગ કેટલો સરસ કર્યો છે કે જો આવો જોગ મળ્યો હોય તો જીવનું કલ્યાણ થઈ જાય. આ નિશંક માનજો, શંકા કરશો નહીં, આની કોઈ શંકા કરશો નહીં. બુદ્ધના સંગે નગરવધુ આમ્રપાલી, સ્થુલી ભદ્રના સંગે રાજનર્તકી કોષા સંકિતને પામી છે. શંકા નહીં કરશો. પુરુષ કોણ છે એ વિચારજો. સ્થુલી ભદ્ર જેવો 84, 84, 24 સુધી જેના ગુણગાન આખો લોક ગાશે, 24ના તીર્થંકરો ભૂલાશે, સ્થુલી ભદ્ર ભૂલાશે. કામ વિજેતા સ્થુલી ભદ્ર, જેના સન્નિધિની અંદર વાસનાનું ઉપશમન થાય અને આવી નગરવધુ નગર નર્તકી જેવી કોષા, એ કોષાની વૃત્તિનું પણ ઉપશમ થાય. અને કોસાએ પોતામાં તો કર્યો પણ પછી જે મુનિ આવ્યા એને પણ બોધ પમાયેલો. કેટલી હદ સુધી કોસાનું પરિવર્તન થયું હશે. એ બુદ્ધના સમાગમમાં આવેલ એ અમરપાલીનું પરિવર્તન કેટલું થયું હશે. આ જીવો કેટલી નિકૃષ્ટ કક્ષામાં હતા. દેહ વ્યાપાર સાથે જોડાયેલા જે હોય એ જીવો કેટલા નિકૃષ્ટ વ્યાપારમાં હતા. એમાંથી એની કેટલી ઉત્કૃષ્ટ ધારા થઈ. સંતનો જોગ, કોઈ નિર્ગ્રંથ પુરુષ, કોઈ આવું પાવિત્ર્ય, આ પાવિત્ર્યના સંપર્કમાં આવનાર, એ પણ કેટલી પવિત્રતા પ્રાપ્ત કરે છે. કૃપાળુદેવ કહે છે કે આવા જ્ઞાની મળે જો તો જીવનું કલ્યાણ થઈ જાય. એ નિશંક માનજો, શંકા કરશો ને. માટે હંમેશા જ્ઞાનીઓનું સાનિધ્ય, સાનિધ્ય એનો જોગ ઈચ્છવો. તમે બધા સત્સંગ સત્શાસ્ત્રાદિક સંબંધી હાલ કેવા જોગે વર્તો છો તે લખજો. એ જોગ માટે પ્રમાદભાવ કરવો યોગ્ય જ નથી. માત્ર પૂર્વની કોઈ ગાઢી પ્રતિબદ્ધતા હોય તો આત્મા તો એ વિષયે અપ્રમત હોવો જોઈએ. તમે બધા સત્સંગ સત્શાસ્ત્ર એના કેવા જોગમાં છો, ભલે અમારો સમાગમ નથી મળ્યો પણ તમે એમાં ક્યાંય પ્રમાદ નહીં કરશો. શાસ્ત્ર અને સત્સંગ એ જ્ઞાની પુરુષનું એક પ્રકારનું સાનિધ્ય જ છે, તો એમાં ક્યાંય પ્રમાદ ન કરશો. કોઈ પૂર્વની ગાઢી પ્રતિબદ્ધતા હોય કે એવા 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 કારણો આવે છે, એવા સંસ્કાર છે કે જે બીજે જાય છે અને સત્સંગને ચૂકી જાય છે, તોય કહે છે આત્મા તો એ વિશે અપ્રમત્ત જ રહેવો જોઈએ. નહીં ભાઈ, સંયોગોથી ઘસડાઈ ગયો હોય તો જીવથી ત્યાં ન જાય. સંયોગોથી ઘસડાઈ ગયો હોય તો જીવથી આત્મા જેની વાત છે ત્યાં સુધી તો એ અપ્રમત. હું આ છોડીશ નહીં. મારી ગતિ તો આ જ છે, મારે જવું તો ત્યાં જ જોઈએ. તમારી ઈચ્છાને ખાતર કંઈ પણ લખવું જોઈએ જેથી પ્રસંગે લખું છું. બાકી હમણાં સત્કથાનો લેખ કરી શકાય તેવી દશા નથી. અમે કાંઈ વિશેષ અત્યારે ધર્મ વાર્તા પણ લખી શકીએ નહીં. અરે 23 વર્ષની ઉંમર છે. મુંબઈની અંદર ધંધો શરૂ કર્યો છે, ગૃહસ્થિમાં પ્રવેશ કર્યો છે અને આટલું યુવા વયની અંદર એ કહે છે અમારી આજે કોઈ દશા નથી. જ્ઞાન ઉછાળા મારે છે, જ્ઞાન ઉછાળા મારે છે, કેમકે શુદ્ધ સંકેત તો પ્રકાશી ગયું છે. ત્યાર પછીનો પત્ર છે પણ ત્યારે હવે બહાર ઉદયમાં લખી શકાય નહીં, કેમકે ઉલટાનો એટલો બધો વિરોધાભાસ ભાસે છે પોતાને કે પોતાની અંદર અંતરંગની જે દશા છે અને બાહ્યનો ઉદય છે એની કોઈ સંધિ કોઈ મેળ થતો નથી. બેના પત્રો ન લખવા પડે માટે આ એક તમારું લખ્યું છે. હવે અમારે અંબાલાલને જુદું લખવું, ત્રિભુવનને જુદું લખવું, આ બધું અત્યારે બની શકે એમ નથી. એટલે તે જેને ઉપયોગી થાય તેનું છે. આ અમે પત્રો લખો, હું એકલો છોટાલાલને, પણ છોટાલાલને એમ ન થાય કે મને જ લખો, એટલે કે અમે તો લખો છે પણ તે જેને ઉપયોગી થાય તેનું છે. આ પત્ર એને છે, જે વાંચે એને, જે વિચારે એને. તો આ પત્ર આપણને ખરો છે, પત્ર આપણને પણ છે. તમારા પિતાજીને મારા યથાયોગ્ય કહેજો, સંભાળ્યા છે એમ પણ કહેજો. વિનીત રાયચંદ. પત્ર 226 અહીંયા પૂરો થાય છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો.